તારીખ 6-8-1985 નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 1. આ પ્રવચન પ્રાસ્તાવિક પ્રવચન છે. મૂળ કેસેટમાં અવાજ ખૂબ જ ખરાબ છે.
સામાન્ય રીતે મોક્ષ નો ઇચ્છુક કહેવાય છે. મોક્ષ નો ઇચ્છુક નો સાહિત્યમાં શબ્દ મુમુક્ષુ છે. ઇચ્છુ એટલે ઇચ્છનાર, યોગ્યતા નથી, એ યોગ્ય નથી. યથાર્થ મોક્ષાર્થી પણ નથી, યથાર્થ મોક્ષ પણ નથી. એ રીતે કરવો છે. અસ્થિથી અને નાસ્તિથી બંને પ્રકારે બંને પડખામાં મોક્ષ માર્ગ ને પ્રાપ્ત કરે એવી જે સુયોગ્ય દશા એને મોક્ષાર્થ યથાર્થ મોક્ષાર્થી પણ કહીએ. એવી દશા ન હોય અને બાહ્ય ક્રિયા વિકલ્પ વગેરે પ્રકાર યથાર્થ મોક્ષાર્થી હોય તે દેખાવ વાળો હોય, છતાં તે આગળ વધીને મોક્ષ માર્ગ ને પ્રાપ્ત કરે તેવો ન હોય તો તે યથાર્થ મોક્ષાર્થી ને મોક્ષ નથી. યથાર્થતા જે છે તે યથાર્થતા છે, જે યથાર્થતા છે એ તો યથાર્થતા છે. જે યથાર્થતા છે એટલે આગળ વધીને મોક્ષ માર્ગમાં આવે છે. જે યથાર્થતા નથી તે યથાર્થતા નથી અને તેથી તે મોક્ષ માર્ગમાં આવતો નથી. પણ બંનેનો બાહ્ય દેખાવ ભગવત સરખો હોય તો એને સ્પષ્ટ કરવા એકમાં યથાર્થતા છે, એકમાં અયથાર્થતા છે એમ કહેવાય. એ વિશે યથાર્થી છે જે આખો એનું પ્રકરણ છે એ વિશેની સ્પષ્ટતા ઉપર છે. જે ત્યાંથી લેશું એ વિષય તો ત્યાં વધારે સ્પષ્ટ છે. જુદા જુદા અનેક પડશે છે. આ ભૂમિકામાં પરિણમતા જીવને પરિણમ સહજપણે શરૂઆતથી માંડીને ઉત્તરો ઉત્તર વિકાસ પામતું પામતું જે અપૂર્વ સમ્યક દર્શન આદિ ધર્મદશાને પ્રાપ્ત કરે છે તેનું વર્ણન એટલે તેવા મોક્ષાર્થનું વર્ણન ઠામ ઠામ એટલે અનેક જગ્યાએ સત્પુરુષોના વચનોમાં જોવા મળે છે. સત્પુરુષોના વચનોને ઉદાહરણ કરીએ છીએ ત્યારે આ વિષય અનેક જગ્યાએ જોવા મળે છે. તેમાંથી એ વચ્ચે વચનોમાંથી આ વિષય વસ્તુને વ્યવસ્થિત પદ્ધતિ પર સંકલિત કરવાનો મેં પ્રયાસ કર્યો છે. એ વિષય છૂટક છૂટક જુદી જુદી જગ્યાએ જુદી જુદી ભૂમિકાનો અનેક પ્રકારે વાતો સત્પુરુષોના વચનોમાં આવે છે. તો પ્રથમ કેમ હોય, પછી આગળ વધે તો કેમ હોય, પછી આગળ વધે તો કેમ હોય, એ રીતે વ્યવસ્થિત વિષય વસ્તુને સંકલિત કરવા પ્રયત્ન કર્યો છે. સંક્ષિપ્તમાં એટલે દુકાનમાં ગ્રંથ સંકલનની યોજનાની જેમ લખો પુસ્તક તૈયાર કર્યા પહેલા યોજના તો હવે તો એ પ્રમાણે કામ આગળ ચાલે ને. ચિત્રકાર ચિત્ર દોરે પણ એ ચિત્ર દોરે એ પહેલા એના આંખની કલ્પનામાં આંખનું ચિત્ર દોરાયેલું હોય છે. પછી એ ક્રમશ દોરે છે. ગ્રંથ રચનામાં પણ એ પ્રકાર પુસ્તક રચના છે, તેમાં આખું પુસ્તક કેવું તૈયાર છે અને એક વિચાર આખા પુસ્તકની સંકલના વિચારની અંદર પહેલા પ્રેમ કરી નાખે, પછી એનું ક્રમશ વ્યવસ્થિત મુકાને બને. એમાં પહેલો વિભાગ એવો લીધો એવો છે, પૂર્ણતાની લક્ષ્મી શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે. મોક્ષાર્થની વાસ્તવિક શરૂઆત, યથાર્થ શરૂઆત આ પ્રકારે હોય છે. ટૂંકાળમાં સુખાસ્થાનો વિષય આવી ગયો. પ્રતિષ્ઠાર્થિકો પ્રકરણમાં છે કે તે પણ મોક્ષાર્થી જીવ જૈન દર્શનના માર્ગ જૈન માર્ગમાં આવતા પહેલા શરૂઆત કરે તો એને શરૂઆતનું લક્ષણ હોય કે પરિપૂર્ણ સિદ્ધ થવું છે. પૂર્ણતાનો અર્થ આવે છે પરિપૂર્ણ નિષ્કલંક દશા, પરિપૂર્ણ પવિત્ર દશા, નિર્દોષ દશા, પૂર્ણ એવી દશા જેને પ્રાપ્ત કરવાનો ધ્યેય છે એને એના લક્ષ્ય કહ્યું છે. અને લક્ષ્ય તો ધ્યેયના સ્થાને છે. એટલા માટે આ લક્ષ્ય શબ્દ વાંચ્યો છે કે જ્યાં પરિપૂર્ણ નિર્દોષ થવું છે એ જ્ઞાનમાંથી દૂર થતું નથી, એટલે એને એના લક્ષ્ય શબ્દ લીધો છે. ખરેખર તો જ્યાં પહોંચવું છે તે ધ્યેયરૂપ દશા છે, પણ ધ્યેય નક્કી થઈ ગયો અને પછી ધ્યેય રહ્યો અચર અને કામ બીજું થાય જે ધ્યેયને અનુરૂપ ન હોય તો પણ એ લક્ષ્ય બહાર જાય છે. એવું અહીંયા બનતું ન હોય, એવું અહીંયા બને નહીં, એટલે અહીંયા પૂર્ણતાનું લક્ષ્ય છે એમ કહેવામાં આવે. જ્ઞાન બહાર જવું નહીં, લક્ષ્ય બહાર પહોંચવું નહીં. ચાલવામાં પણ એમ છે, જ્યાં પહોંચવું છે એ લક્ષ્ય બહાર નથી જતું, ત્યારે જ યોગ્ય રસ્તે ગમે ત્યાં વળે છે, ત્યાં યોગ્ય પ્રકારે વળે છે. લક્ષ્ય છૂટી જાય તો કઈ બાજુ વળવું એવી વાત નથી. લક્ષ્મીનાશ ગમે ત્યાં ચાલ્યા કરે એનો કાંઈ અર્થ નથી. પૂર્ણતાનું લક્ષ્ય એ પ્રકારે પૂર્ણતાનું લક્ષ્ય શરૂઆત કરનાર જીવ, એવી રીતે પ્રવેશ કરનાર જીવ, આ દર્શનમાં જૈન દર્શનમાં એ પ્રકારે પ્રવેશ કરનાર જીવ એની શરૂઆત બરાબર છે, યોગ્ય છે. જો શરૂઆતમાં ભૂલ હોય એટલે વાસ્તવિક યથાર્થ પ્રકારની શરૂઆત ન હોય તો પછીની ક્રિયા, પછીનું પગલું એ પણ યથાર્થ હોઈ શકે નહીં. એ સ્વાભાવિક છે, એમાં કાંઈ અસ્વાભાવિક નથી. એમાં તો આ સૂત્ર છે, પૂર્ણતાને લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે. આપણે સ્વાધ્યાય મંદિરમાં મોટા અક્ષરે આ ચાકો છે. એ સિદ્ધાંત અનુસાર આ ભૂમિકામાં પ્રવેશ પામનાર પૂર્ણ નિષ્કલંક શુદ્ધિરૂપ મોક્ષ દશાની પ્રાપ્તિને ધ્યેય બાંધનાર હોય છે. તે જેને લીધે એના એક લક્ષણ લીધું છે કે એવો વિચાર આવી ગયો, જાણવા મળ્યું કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત કરવી જોઈએ. વિચારથી તે વાત અનુકૂળ લાગી, વિરોધ ન આવ્યો, બંધ ન્યાયથી બંધ બેસતી લાગી, તો એને પૂર્ણતાનું લક્ષ્ય બાંધ્યું કે ન બાંધ્યું યથાર્થતાને અયથાર્થમાં સંકેત કરાવ્યો અથવા વાસ્તવિકતામાં અને અવાસ્તવિકતાનો તફાવત નું છે. વાત તો ઠીક છે, ક્યાં જમે છે ક્યાં પહોંચે છે એ તો પહેલા નક્કી કરવી જ પડશે, એ વગર કઈ બાજુ કેવી રીતે ચાલવું એ પ્રશ્ન તથાની છે. તો પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત છે, વાસ્તવિક શરૂઆત છે એ સિદ્ધાંત માન્ય કરવામાં આવે છે. એને એ સિદ્ધાંત બાંધો કે કેમ આટલો સમય જે બુદ્ધિપૂર્વક એ સિદ્ધાંતને માન્ય કરતા નથી એવા જે ચર્ચા એના કરવાનો પ્રશ્ન નથી, કેમ કે ત્યાં તો યથાર્થતા આવવાનો જ પ્રશ્ન નથી, એટલે એને ચર્ચવાનો કોઈ અર્થ નથી. પણ જેને જે બાંધ્યું છે તેને તે જે બાંધવાને લીધે જેને લીધે એ જે બંધાવાને લીધે તે ભૂમિકામાં તેને જાગૃતિ અર્થાત નિજ પ્રયોજનની શિક્ષણ દ્રષ્ટિ રહ્યા કરે છે. શું થાય છે, જે બંધાયું હોય જે પ્રવેશ બરાબર યથાર્થ પ્રકારે થયો હોય તો એક પરિણામની અંદર એક નવી જાગૃતિ ઊભી થાય છે. તે જીવ આત્મહિત માટે અથવા સંસારથી છૂટવા માટે જાગો જાગૃતિ આવી છે. એ જગતમાં સર્વ જીવો પરિણમે છે, પરિણમતા એવા સરળ જીવનને એક ઉપલબ્ધ દ્રષ્ટિએનું અવલોકન કરીએ તો હિત અહિતનો વિચાર આત્મના આત્માના આત્મહિત અહિતનો વિચાર કર્યા વિના જ બહુધા જીવોનું પરિણમન ચાલે છે. બીજું કઈ છે, જે જીવો જગતની પ્રવૃત્તિમાં પડ્યા છે એ તો એક લાખની એક પાત્રની દોડમાં છે. જેને વિના સંયોગ છે તે ઠીક કરવા માંગે છે, જેને ઠીક સંયોગ છે તે સંયોગની વૃદ્ધિ કરવા ચાહે છે. શ્રીમદજીએ કહ્યું બહુ શરૂઆતમાં કે ઉકરડામાં રખડતું એ ભૂંડ ઉકર અને તે ત્યાંથી માંડીને ચક્રવર્તી પર્યંતના સર્વ જીવો વધતા વૈભવના વ્યવસાય છે. આવા શબ્દ વૈભવનું એવી તરફ સમજાવી વધતા વૈભવના વ્યવસાય છે. આ જગતના બહુ મોટા ભાગના જીવોનું ચિત્ર એ જ નીતિમાં થતી છે. બાકી હવે કેટલાક જીવો એવા છે કે જે ધર્મના ક્ષેત્રમાં આત્મકલ્યાણ અર્થે પ્રવૃત્તિ કરે છે. આ તો સંસાર ક્ષેત્રે પ્રવૃત્તિ કરતા જીવો છે કે તેમની સંખ્યા ઘણી મોટી છે. હવે થોડા જે અલ્પ જીવો છે કે જે ધર્મના ક્ષેત્રમાં આવે છે તો એમાં પણ કેટલાક જીવો એવી રીતે ભૂલેલા છે કે ધર્મ કરશું તો સંસારમાં દીખવું નહીં જોઈએ. એટલે નામ ધર્મનું અને પ્રયોજન સંસારનું એવા જીવોની સંખ્યા ઘણી મોટી છે. ધર્મ કરશું તો સુખી થશું, એટલે સંસારમાં સુખી થશું, સંસારની પ્રતિકૂળતાઓ નહીં આવે, અથવા પાપ ખુલા છે અને પુણ્ય બંધાશે અને પુણ્યના ફળમાં અનુકૂળતાઓ મળશે. આવી ઈચ્છાવાળા અને અભિલાષાવાળા જીવોની સંખ્યા ઘણી મોટી છે. લગભગ જૈન સિવાયના તમામ સંપ્રદાયમાં આ પરિસ્થિતિ છે. કેટલાક સંપ્રદાયમાં કોઈ કોઈ સંપ્રદાયમાં અને જૈન સંપ્રદાયમાં આત્મકલ્યાણનો વિષય ચમક્યો છે તો ત્યાં પણ આત્મકલ્યાણનો જે વિષય છે એને આત્મકલ્યાણ થાય છે કે કેમ એ પ્રયોજનની શિક્ષણ દ્રષ્ટિ સૂક્ષ્મ દ્રષ્ટિ થયા વિના આવ્યા વિના એમને અંધશ્રદ્ધાથી ચાલનારા જીવોની સંખ્યા લગભગ છે. આમ જીવોની સંખ્યા લગભગ પૂરી થાય છે. કોઈ જીવન જીવ યથાર્થ માર્ગમાં યથાર્થપણે પરિણામને આત્મજીત કરી જાય છે એવા કોઈ કોઈ વિરલ જીવો હોય છે. એટલે અહીંયા એ લીધું કે જેની શરૂઆત બરાબર થઈ, વાસ્તવિક થઈ, કે જેને લીધે તે ભૂમિકામાં એટલે પ્રવેશતા પ્રવેશ થઈ તે ભૂમિકામાં તેને જાગૃતિ હોય છે. જાગૃતિ હોય છે એટલે જીત અહિતના વિષયમાં તે જાગૃત હોય છે. એટલે અહિતનો વિષય સામે આવે ને હિતનો વિષય સામે આવે તો એ વિષયમાં એ તારણ કરી શકે. પરિણમનમાં પણ જીત અહિત થાય એ વિષયનો એ વિવેક કરી શકે એવી એની શિક્ષણ દ્રષ્ટિ રહ્યા કરે છે. અને સાથે સાથે સ્વરૂપ પ્રાપ્તિની તીવ્રતમ ભાવના, તીવ્ર ભાવના, તીવ્રતર ભાવના, તીવ્રતમ ભાવના વિશેષણના ત્રણ સ્ટેજ છે. એ પણ વિશેષણના વ્યાકરણમાં અને વાસ્તવિકતામાં ત્રણ સ્ટેજ છે. વિશેષતા, ઘણી વિશેષતા અને સૌથી વધારે વિશેષતા આ ત્રણ સ્ટેજ છે. અંગ્રેજી વ્યાકરણ ભણતા ગુડ બેટર બેસ્ટ સારું છે, બીજા કરતા સારું છે અને સૌથી સારું છે. સંસ્કૃતમાં તર અને તમલા શબ્દ વપરાય છે. જે વિશેષણ હોય એની પાછળ તર અને તમ, તર એટલે વધારે સારું અને તમ એટલે સૌથી. સૌથી એકદમ તીવ્ર ભાવના, સ્વરૂપ પ્રાપ્તિની એકદમ તીવ્ર ભાવના એની જિજ્ઞાસા ઉત્પન્ન હોય છે. આ બધા યથાર્થ પ્રવેશ કરનારના લક્ષણો છે. સાથે સાથે અંતર શોધ અને સ્વકાર્ય અંગેની ધગસ અને લગ્નના પરિણામ દ્વારા તે આગળ વધીને ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે છે. સુધી અંતર શોધ વર્તે છે, માર્ગને તો અંદરમાં શોધવાનો છે. મોક્ષ માર્ગ ક્યાંય બહાર નથી રહ્યો, મન વચન કાયામાં નથી ને પુસ્તક પાનામાં પણ નથી થયું. એટલે બાહ્ય ક્રિયામાં નથી અને શાસ્ત્રમાં પણ માર્ગ નથી. માર્ગ તો પોતાના પરિણમનમાંથી અંતર નીકળવાનો માર્ગ છે. એની શોધ અને પોતાનું કાર્ય સ્વકાર્ય એટલે વિતરૂપ કાર્ય, મોક્ષ માર્ગરૂપ કાર્ય પ્રાપ્ત કરવાની જગત છે એ પણ એની અંદર ઉત્પન્ન થાય છે. જગત શબ્દ શું બતાવે છે? તમારે હિન્દીમાં જગતનો બરાબર અગરવડ નતો મળતો. હિન્દીમાં દેશથી આગળ વધવાની પ્રક્રિયાને જગત કહે છે. તમારે ગુજરાતીમાં કોઈ માણસ કોઈ કામ કરવા માંગતો હોય અને એની જોત હોય તે કાર્ય કરવા અંગે એમ કહે છે અને બહુ ભજસ છે, ઘણી ભજસ છે આ માણસ આ કામ કરે. હિન્દીમાં કોઈ ખાસ એનો શબ્દ નથી મળતો. આપણે કોઈ તકલીફ થઈ છે ભાષણ કરવા. અને લગ્ન એટલે ચાલાવેલું લગ્ન, સ્વકાર્યનું લગન અને સ્વકાર્ય કરવાની ધગસ, એ આ પરિણામ દ્વારા તે આગળ વધી અને ભેદ જ્ઞાનનો અભ્યાસ, ભેદ જ્ઞાનનો પ્રયત્ન કરે છે. આ બધા પરિણામ પૂર્વક ભેદ જ્ઞાનનો અભ્યાસ છે. સીધો ભેદ જ્ઞાનનો અભ્યાસ નથી થતો, કરવા ધારે તો પણ ખાસ કરીને દિગંબર સાહિત્યમાં ભેદ જ્ઞાનનો વિષય પ્રચલિત છે. વધારવામાં માંડી નથી. સમસ્યા વગેરે ગ્રંથોમાં વિજ્ઞાનનો વિષય તો ઘણો પ્રચલિત છે. વેદ જ્ઞાન સાબુ ભયો સમરસ નિર્મળ નીતિ યોગી અંતર આત્મા ગુણી નિર્ગુણ તીર્થ. વેદ જ્ઞાન સાબુ રૂપમાં આપી છે. કપડા ધોવા માટે જેમ સાબુ જોઈએ, અને ગુણને શુદ્ધ કરવા માટે શુદ્ધ ગુણને પરિણમવા માટે વેદ જ્ઞાન સાબુ જેવી ચીજ છે. પણ એ વિજ્ઞાન ક્યારે થાય છે? યથાર્થ આવી શરૂઆત પૂર્વક આવા પરિણામ લક્ષણ જેના છે એનું વિજ્ઞાન થાય છે. એ પ્રથમ વિજ્ઞાન દ્વારા સ્વરૂપનું ઓળખાણ સુધી પહોંચે છે, એટલે સ્વરૂપના નિર્ણય સુધી પહોંચે છે, અથવા આત્મ સ્વરૂપનો પ્રતિભાસ આવે આવી મુક્ષતાની ભૂમિકામાં પણ કેટલાક જીવો અટકી જાય છે, અટવાઈ જાય છે, ભૂલા પડી જાય છે. તે ભૂલા પડવાના સ્થાન ક્યાં ક્યાં કેવા કેવા પ્રકારે છે એ વિશે પણ સત્પુરુષોના વચનોમાં અનેક જગ્યાએ ઠામ ઠામ સ્પષ્ટ થયેલો છે. તે વાત પણ અહીંયા લીધી છે, એ વિશે પણ અહીંયા આ પ્રકરણમાં લીધો છે. એવા જે મહાપુરુષો છે તેમને તે રીતે માર્ગદર્શન આપવાનો પ્રકાર ઉત્પન્ન થયો. મુક્ષજી માટે અનુપમ ઉપકાર, અનુપમ ઉપકાર રૂપ છે એની ઉપમા થઈ શકે એવું નથી. અને તેથી તે અવિસ્મરણીય છે, વિસ્મરણ કરવા યોગ્ય નથી એવો ઉપકાર છે. એ પહેલા પ્રકરણની રૂપરેખા છે. ત્યાર પછી બીજું પ્રકરણ ઉપરોક્ત ભૂમિકામાં આવી મુક્ષતાની મોક્ષાર્થની ભૂમિકામાં જે કેવળ આત્માર્થી છે, જેને આત્મહિતનું જ કેવળ પ્રયોજન છે, તેવા જીવને પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ કેટલો ઉપકારી નીવડે છે. અને અનાદિનો અજાણ્યો અજાણ્યો અંતર્મુખનો માર્ગ દર્શાવનારનું મહત્વ શું છે આ યોગ દ્વારા, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેટલો કેટલો વિષય છે એની રૂપરેખા છે. એક તો સત્પુરુષનો પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ એ કેટલો માર્ગદર્શન પ્રત્યક્ષ માર્ગદર્શનનો ઉપકારભૂત પ્રકાર છે એ વિશે આ પ્રકરણમાં લીધો છે. હવે અનાદિનો અનાદિનો જે અંતર્મુખનો માર્ગ અજાણ્યો છે, અનાદિથી માર્ગને પોતે પામ્યો નથી, તેથી પરિભ્રમણ કરે છે એવો જે અંતર્મુખ થવાનો માર્ગ, તે પ્રત્યક્ષ દર્શાવનારનું મહત્વ શું છે એ રીતે પણ અહીંયા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પૂર્વે દેશના લબ્ધિ અવશ્ય હોય છે. એ દેશના લબ્ધિ સત્પુરુષના પ્રત્યક્ષ યોગથી મળે છે. એવો એક અનાદિનો અબાધિત સિદ્ધાંત છે કે કોઈ પણ જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તો એને દેશના લબ્ધિ અવશ્ય મળી હોય. દેશના લબ્ધિ અવશ્ય મળી હોય એટલે એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે એવા સત્પુરુષ પાસે છે એને આત્મને સાંભળ્યો હોવો જોઈએ. આત્મ સ્વરૂપ સંભળાવનાર આત્મજ્ઞાની એને પ્રત્યક્ષ યોગ્ય મળ્યા હોય અને એને એ વાતની ભૂલી હોય, સંમત કરી હોય, ત્યારે દેશના લબ્ધિ નામની પર્યાયની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જે સમ્યક દર્શન કરવું કરવું એની પાંચ લબ્ધિમાંથી એક લબ્ધિ એમ જ હોય, બીજી રીતે કોઈ આત્મજ્ઞાન ને પ્રાપ્ત થઈ જાય એવું બનતું નથી. એ સિદ્ધાંત પાછળ નું રહસ્ય શું છે? એ સિદ્ધાંત પાછળ કઈ મહત્વની વાત છુપાવેલી રહી છે? પણ આ બીજા પ્રકરણમાં લીધો છે. અને એ અપૂર્વ ભક્તિ થી ગુંજાયેલા હૃદય વાળા ને જ તે સમજાય છે એવું રહસ્ય છે. પોતાને સમજાય છે કે જેને પ્રત્યક્ષ યોગ વર્તતા હોય ને એ પ્રત્યક્ષ યોગ ના વર્તતા જેમને તે સત્પુરુષ પ્રત્યે અપૂર્વ ભક્તિ એ ગુંજાયેલું જેનું હૃદય વર્તતું હોય
આ
ભૂમિકાની આ અવિનાભાવી યોગ્યતા છે. આ ભૂમિકામાં આવી પરિસ્થિતિ આવ્યા છે એ પ્રકારનું મહત્વ જોઈને તેથી કરીને આ સંકલનમાં આ પ્રકરણમાં આ વિષયને સ્થાન આપ્યું છે. પાત્રતાના અનેક પડખામાં આ પાત્રતાને અતિ મહત્વની પડખી છે. પુરુષના ચરણનો ઈચ્છક વિગમસિંહજીના પહેલું છે તેથી વધારે શ્રેષ્ઠ છે. વાત લીધી કન્યા પણ વાત લીધી છે. આ પાત્રતાને આ મહત્વનું એક પડખું છે. તેથી મુમુક્ષુની ભૂમિકામાં આ પ્રકારની પાત્રતા હોવા યોગ્ય છે. અને આ પ્રકારની પાત્રતા ન હોય તો એને મુમુક્ષુતામાં તે સિવાયની બીજી બીજી વાત માત્ર કસાયની મંદતામાં જ આવે છે, પાત્રતામાં આવતી નથી. એ પરિસ્થિતિમાં એ આવી જાય છે. ત્રીજા પ્રકરણમાં આ સિવાય આત્માની ઓળખાણ રૂપ વિજ્ઞાનનો પ્રયાસ કરીને સ્વરૂપની ઓળખાણ સુધી મુખ્યજી પહોંચે છે. એ સ્વરૂપની ઓળખાણ આત્મ સ્વરૂપની ઓળખાણ રૂપ જેની યથાર્થ સ્વરૂપ નિશ્ચય કહીએ તેનું સ્વરૂપ કેવું છે તે વિષયને સ્પષ્ટ કરવાનું આનું ત્રીજું પ્રકરણ છે. જે ઉક્ત જિજ્ઞાસા અને લગ્નના બળે સંપ્રાપ્ત હોય છે તેનું ત્યાં ઓળખાણ સુધી કોણ પહોંચે છે? જેને અપૂર્વ આત્મ સ્વરૂપની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ ભૂતકાળમાં અનંતકાળમાં ક્યારે ઉત્પન્ન થઈ હોય એવી અપૂરી જિજ્ઞાસા જેને ઉત્પન્ન થઈ અને જેને સ્વરૂપ પ્રાપ્તિની લગ્ની લાગી ચાલાવીની લાગણી લાગી એ બંને પ્રકારથી જેને સ્વરૂપની ઓળખાણ થઈ એ બંને પ્રકારમાં આવતા જેને સ્વરૂપની ઓળખાણ થઈ તે વિષય પણ સંદર્શનની પ્રાપ્તિનું કારણ અથવા સ્વરૂપની અનન્ય રીતે સમ્યક સમ્યકની દશા હોવાથી અનેક પક્ષોથી તેની ચર્ચાનો અહીંયા પ્રયાસ કર્યો છે. આ પ્રકારના મુક્ષુજીને અહીંયા યથાર્થ સ્વરૂપ નિશ્ચય થાય તો તે સમ્યક દર્શનની પ્રાપ્તિનું કારણ છે. બીજી રીતે લઈએ તો એ સ્વરૂપની અનન્ય રીતિ રૂપ દેખાશે. જ્યારે ગુણ નિધાન એવા આત્માની ઓળખાણ થાય ત્યારે ગુણની અનન્ય રીતિ પ્રગટે. આ એક રીતિને જ્ઞાન કારણ કહેવાય છે. રીતિને જ્ઞાન કારણ થાય એ પણ અનંત ગુણનું નિધારણ જે પોતાનું આત્મ સ્વરૂપ છે અલૌકિક ગુણોનું જે ભંડાર છે એ જેને ઓળખાણ કરે છે ત્યારે એને અત્યંત રુચિ શકતો છે. અથવા જેમ હીરાને ઓળખે ત્યારે હીરાની કિંમત આવે એવા ચૌતન હીરાના અનેક અનંત ગુણના પાસા છે એનાથી એને ઓળખે છે અને એને મનમાં એને રુચિ પ્રગટ થઈ જાય છે. સમ્યક સન્મુખની દશા છે. ત્યારથી જે સમ્યક સન્મુખ યથાર્થ પ્રકારે થઈ ગયો એ સ્થિતિની એ દશાની અનેક પડકેથી ચર્ચા છે આ પ્રકરણમાં. જેમાં આ પ્રકરણમાં સ્વરૂપનો અપૂર્વના એ જે દશા હોય છે સ્વરૂપનો કોઈ અપૂર્વ ઉપડે છે સહજ આત્મ પ્રત્યે પુરુષાર્થનો વારંવાર ઉપાડ આવે છે, જેની ચૈતન્ય નદીઓની પૂર્ણ કરવામાં આવે છે. સ્વરૂપ ગોલન આદિ સર્વ કાર્યોમાં જ્ઞાયકનું જ લક્ષ્ય રહે છે. સ્વરૂપની ઓળખાણ છે, એની ઓળખાણ થતા સ્વરૂપને લક્ષ્ય થઈને કહેવામાં આવે છે. અહીંયા પણ જે લક્ષ્ય છે એ જ્ઞાનની એવી તૈયાર છે કે જે છૂટતું નથી. જેની જે સ્વરૂપનું ઓળખાણ થયું તે સ્વરૂપનું લક્ષ આવે હું છું, એનું જે લક્ષ નિશ્ચય ને આપણું કે નિશ્ચયરૂપ હોવાથી એનું લક્ષ છૂટતું નથી. તો એ લક્ષ ક્યાં ક્યાં કેવી કેવી જુદી જુદી પ્રવૃત્તિમાં પણ ઉદ્ધારી રહ્યો છે. ચાલો તો મનુષ્યજી શાસ્ત્ર સ્વાધ્યાય કરે, પછી નાચે કે સાંભળે, અથવા એકાંતમાં સ્વરૂપ ચિંતન કરે, પછી ચિંતન કરે, ધ્યાન કરે, એ સર્વ કાર્યમાં એક જ પ્રકારનો સ્વરૂપ લક્ષ કે હું જ્ઞાવ છું એનું લક્ષ રવાજ કરે, અને તે લક્ષ રહેતા તદ જનિત પરિણતિ લક્ષથી ઉત્પન્ન થયેલી જે પરિણતિ છે અને પ્રકૃતિ છે એટલે વિકાસ છે, અહીંયા વિશ્વાસ છે વગેરે વિષયમાં આ પ્રકરણમાં અભ્યાસી મુખો અને અંતર્ગોળન કરવા યોગ્ય મુદ્દાઓનું સંકલન કર્યું છે. આ પ્રકરણમાં આ રીતે ઉપરોક્ત ત્રણ વિભાગના વસ્તુ વિષયનો સમાવેશ છે. અંતમાં પ્રત્યક્ષ પરમ ઉપકારી પરંતુ જે ગુરુદેવ શ્રી સાંગી ખાન પ્રસંગવતી પ્રતિબંધ શ્રી ચંપાદન અને આત્મન્ય સત્પુરુષ શ્રી રાજચંદ્રજી જેમના જેમના વચનો માનના આધાર લીધા હતા, શ્રી મહેશચંદ્રજી સોદાનીજી અમૂલ્ય વચનોના આશરે આધાર લઈને આ લેખન કરાયેલું હોવાથી આ સર્વ મહાત્માઓના ઉપકારનો નવેમાં સ્મરણ કરી અત્યંત ભક્તિભાવે આ કથન પૂરું કરવામાં આવે છે. વિષયમાં પરિચયમાં વિષય પરિચય છે ને ત્યાં પછી આપણે નિર્ગ્રંથ શબ્દ છે, ગ્રંથિનો અભાવ છે અને નિર્ગ્રંથ કહીએ અને એ શબ્દ મુખ્યપણે બે જગ્યાએ વપરાય છે. એક દર્શન ઓર એક ગ્રંથિ છે, એનો છેદ થાય ત્યારે એ નિર્ગ્રંથ ગ્રંથિ રહી થયો કહેવાય. એ શબ્દ ઓછો થતી ખાસ કરીને સાધુ દશાત્મા જેને કોઈ બાહ્ય દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ સાથે મોહની દાંત નથી, રાગની દાંત નથી, ગ્રંથિ નથી, અને જે બાહ્ય દ્રવ્ય ક્ષેત્રકાર ભાવના કોઈ પણ પ્રતિબંધ વિના માત્ર ઉદ્વાસન પણ વિષય છે એ આ સાધુ પુરુષને વિરાજની નિર્ગમથી કહેવામાં મુખ્ય શબ્દ ત્યાં વપરાય છે. એ નિર્ગમ શબ્દ જુદો અને નિર્ભ્રાંત ભ્રાંતિ એટલે જ્ઞાનમાં ભ્રમણા થયું છે. વસ્તુનું સ્વરૂપ સ્વતર પદાર્થનું સ્વરૂપ જીવે છે તેને જ્ઞાનમાં નહીં પ્રતિભાષિત થતા અન્યથા પ્રકારે પ્રતિભાષિત થયું ભ્રાંતિગત સ્થળે પ્રતિભાષિત થયું. તેને ભ્રાંતિ દશા કહે છે, એ અજ્ઞાન દશા છે. સંયજ્ઞાનમાં સ્વતર પદાર્થ જૈન છે તેમ સ્વતરપણે પ્રતિભાષિત થતો હોવાથી સંયજ્ઞાનની નિર્ભ્રાંતિ દશા કહેવામાં આવે છે. ભ્રાંતિ જ્ઞાનનો પર્યાય છે, નિર્ભ્રાંત પણ જ્ઞાનનો પર્યાય છે. એક નિત્યાત્મ એક સંયક છે, એટલે નિર્ભ્રાંત એ સમ્યક નામ નું બીજું નામ છે. સમ્યક જ્ઞાન જે માર્ગ નો મુખ્ય દર્શન છે એ આ જૈન દર્શન ને નિર્ભ્રાંત દર્શન કહેવામાં આવે છે. અને વિકરાગ દર્શન કહો તો એ ચારિત્રમ ની અપેક્ષા છે, રાગ રહી તથા ચારિત્રમ કહેવાય, રાગ ચારિત્રમ અમારે છે. અને જ્ઞાન શું કહીએ તો નિર્ભ્રાંત દશા કહી છે. અને જૈનની પ્રધાન પાસે માર્ગ નું નામ આપવામાં આવે છે. તેમાં પ્રથમ મોક્ષાસન સ્વરૂપ વર્તમાન કાળમાં મોક્ષાર્થી પણ બહુ ઓછા જીવન હોય છે એના કારણો અહીંયા ઉલ્લેખ છે. તો આ કાળમાં આયુષ નું પ્રમાણ અલ્પ છે, કોની સાથે સરખાવતા? આ પહેલાના ભૂતકાળ સાથે સરખાવતા, પૌરાણિક કાળ. વર્તમાન લઈએ તો સ્વકારણના આદિના પુરાણનું આયુષ છે, તો આયુષ વર્તમાન કાળમાં બધું 84 લાખ પૂર્વનું આયુષ છે. અંતિમ તીર્થન કરવાનું આયુષ 72 વર્ષ લઈ ગયા. પૌરાણિક કાળની અપેક્ષા પૌરાણિક કાળના મનુષ્યાયુના પ્રમાણમાં વર્તમાન કાળના મનુષ્યાયુનું પ્રમાણ અલ્પ છે, ઘણો અલ્પ છે. ત્યાં પૂર્વનું આયુષ સાગરૂપનું ને પણ લાખો પૂર્વનું આયુષ હોય. ત્યાં એક સ્વામી અંદર આંકડો કહી લેજો, બે આંકડા અંદરમાં, ત્રણ આંકડા ખાલી મોટા ભાગે તો બે આંકડા નો આપણે આયુષ પૂરો કરી દો, 99 સુધી પણ ભાગ્યે જ પહોંચે. વર્તમાન કાળમાં મનુષ્યયુનું પ્રમાણ છે કે શું થાય છે કે 100-150 વર્ષના આયુષમાં કેટલો કાળ બાળપણમાં જાય, કેટલો કાળ યુવાનીમાં જાય, કેટલો કાળ સંસારના સંયોગોની પ્રતિકૂળતાઓ દૂર કરવામાં જાય, પછી કાળ કેટલો બચે છે તો બહુ અલ્પ કાળ છે. આત્મહિત માટેનો કાળ ઘણો અલ્પ રહી જાય છે. અને કોઈ કોઈ બાળપણમાં આયુષ પૂરું કરે છે, યુવાનીમાં પૂરું કરે છે, ક્યારે પણ આયુષ પૂરું કરે એ પણ નિશ્ચિત નથી. અત્યારે એ રૂપમાં એ વિશિષ્ટતા છે કે આયુષ નિશ્ચિત છે કે પ્રથમ બે રૂપમાં જાય તો એમ મિનિમમ 10,000 વર્ષનો આયુષ, 10,000 કે ઓછામાં કોઈ જાય નહીં. ત્યાંથી ઉત્કૃષ્ટ આયુ જેમ કે રેલમાની દીવીમાં જાય છે, અત્યારે ઓછામાં ઓછું 2 સાગરનો, વધુની વધુ 4 સાગરનો આયુ દૃષ્ટિગાય શ્રીમાન જેવા ગુરુદેવ જેવા બધા છોકરાની જગ્યા ઓછામાં ઓછું 2 સાગરનો આયો છે. પછી કેવી રીતે છે એનો એ બધું 2 અબજની અસંખ્ય બધું પ્રશ્ન ઓછામાં ઓછું 2 સાગર બધું લીધું 4 સાગરમાં આયુષ ત્યાં હોય છે કે 2 થી 4ની રેન્જ છે ત્યાં, પણ 2 થી નીચેની એ પહેલા કોઈ ચાકી તો રહે અહીં આવું ઠીક નથી. મનુષ્યમાં આમ તો કેટલાક તો મનુષ્યની અપર્યાપ્તિમાં આયુષ પૂરું કરે, કોઈ પર્યાપ્તિ ના કરે, કોઈ ગર્ભમાં જાય, કોઈ જન્મકાળ જાય, કોઈ બાળપણમાં જાય, કોઈ કલાકોનું આયુષ હોય, કોઈને દિવસોનું હોય, કોઈને મહિનાઓનું હોય, કોઈને વર્ષોનું હોય, પણ બહુ અલ્પ આયુષ છે. અને તે પણ અનિશ્ચિતતાથી ગ્રાસિત છે. તીર્થો આયુષનું પ્રમાણ અલ્પ છે અને તે પણ અનિશ્ચિતતાથી ગ્રસિત છે. અનિશ્ચિતતાના સંતાએ એનો કોળિયો કરેલો છે, અનિશ્ચિતતા એને ખાઈ જાય છે, એને ક્યારે એને ઉપાડી દે છે. એવી સ્થિતિમાં આવી સ્થિતિમાં પણ મોટા ભાગના મનુષ્યોને તો વ્યવહારિક જીવન નિર્વાહ માટે અનેક પ્રકારની પ્રવૃત્તિમાં આયુષનો બહુ ભાગ વ્યતીત કરવો પડે છે. શું કરીએ ભાઈ, રોટલા હતો તો મજૂરી કરવાનો છૂટકો નથી. આમ કે છે ને, ઓછામાં ઓછો પેટીઓ કાઢવું પડે, એના માટે તો એને એને સખત દીવો પડે, દીવો પડે ને દેવું જ પડે છે. આવું બહુ ભાગ સ્થિતિ છે. ગરીબ આવું ઓછું છે, પણ ભારતની અંદર તો 90% થી વધારે, લગભગ 95% જેટલી વસ્તી ગરીબીની રેખામાં જીવે છે. ગરીબીના આંકડા 4%, 5% તો વધી હોય, 7-8% માણસની પરિસ્થિતિ ઠીક છે. પહેલી તો ચિંતા એ છે, પેટનો ખાડો પૂરવાની લોકોને. મનુષ્ય થયા પછી પણ પહેલી અહીંયા અધ્યાત્મ વિદ્યા છે, ત્યાં અધ્યાત્મ વિદ્યા નથી. કારણ કે આર્થિક સ્થિતિ બહારમાં ઠીક છે, ફોરનમાં તો ત્યાં અધ્યાત્મ વિદ્યા નથી. કેટલી વિચિત્રતા છે આ કાળમાં. દુનિયા જ્યાં અધ્યાત્મ વિદ્યા છે, તો અહીંયા લોકોને કેમ નથી? કારણ કે એની પાછી જાય છે. એવી સ્થિતિમાં પણ મોટા ભાગના મનુષ્યોને તો વ્યવહારિક જીવન નિર્વાહ માટે અનેક પ્રકારની પ્રવૃત્તિમાં આયુષનો બહુ ભાગ વ્યતીત કરવો પડે છે, અથવા વ્યતીત થઈ જાય છે. એ રીતે એવું કોઈને એટલે બહુ અલ્પ સંખ્યાના મનુષ્યોને પૂર્વજન્મના યુગે કે વર્તમાનની અંતરની વર્તમાનની ચતુરાઓને પણ પૂર્વજન્મના યુગે અલ્પ પ્રવૃત્તિ કરતા પણ ચાલે અને જીવન નિર્વાહ ચાલે તેવો પ્રકાર પણ હોય છે. અહીંયા શું છે કે જેનો કાંઈક વિનિયોગ છે અને બહારની સ્થિતિ બહુ ચિંતાજનક નથી, તો એ પાછા અસક્ષમમાં પડી જાય છે. મિત્રો અને સંયોગો અને ભૌગોલાસ ને એવા પ્રકાર ઉભા રહ્યા છે સંયોગમાં કે એને આત્મની વાતચીત એ પછી ગરબડ થાય. આમ તો બીજી બાજુ તકલીફ છે ને, જેને કાંઈક પણ આર્થિક ચિંતા છે એની પાછળ સમય વ્યતીત કરે છે. જેને આર્થિક ચિંતા નથી તો જે પ્રાપ્ત જે લક્ષ્મી છે, અર્થ છે, એનો દુરુપયોગ કરવામાં પડી જાય છે. ભાઈ યુવા અને શું કે છે ભાઈ, આ જેટલા માયનો હોય તો આપણો ત્યારે ચાલે ગયા જઈએ શું ખબર પડે, એમ કરીને પણ પડે છે. એને પણ એનો સમય બરબાદ થઈ જાય છે. આત્મિક બાજુ ક્યાં એ વળી શકતા નથી. કોઈ કોઈને એટલે ભાઈ ઓછાને પૂર્વપૂર્ણના યુગે અલ્પ પ્રવૃત્તિ કરતા પણ ચાલે તેવા પ્રકાર હોય છે, તો પણ ત્યાં બળવાન અસક્ષમ અસક્ષમ બળવાન છે. બહારની પરિસ્થિતિ અત્યારે એવી છે કે અસક્ષમ બળવાન છે. અને પાંચ ઇન્દ્રિયોના વિષયોની વિવિધતાવાળા વિશાળ ફેલાવામાં જીવ ઘેરાયેલો રહે છે. આ જીવીએ તે જીવી, આ જીવે ને તે જીવીએ, અનેક પ્રકારની અનુકૂળતામાં જીવ ઘેરાઈ જાય છે. તેવી સ્થિતિ પ્રાય છે, ઘણું કરીને આ સ્થિતિ જોવામાં આવે છે. તદઉપરાંત એ પછી બહારના સંયોગની વાત છે, હવે અંદરની પરિણામની વાત છે. પૂર્વ સન્માર્ગને આરાધ્યું હોવાથી પૂર્વના સંસ્કાર ઊંડા સન્માર્ગ આરાધન કરીને સપના સંસ્કાર લઈને તો અહીંયા આવ્યો નથી. એટલે પૂર્વ સન્માર્ગને આરાધ્યું હોવાથી તેમજ તથા પ્રકારની નિયોગ્યતાને લઈને એવા કોઈ પ્રકારની યોગ્યતામાં પણ હિંમત હોય છે. એટલે અનેક પ્રકારના એની પરિણામની અંદર નબળાઈઓ હોય છે. તેને લઈને આત્મનિષ્ઠબંધિત પુરુષાર્થ ઉત્પન્ન ન કરી શકે તેવો જીવનો પ્રકાર સામાન્ય સમજવામાં આવે છે. તે સામાન્ય રીતે અંતર પુરુષાર્થ ઉત્પન્ન કરવાનો પ્રકાર દેખાતો નથી. બહુ બહુ તો આત્મનિષ્ઠ વાત આવે, શુભ યોગ અને શુભ ક્રિયામાં ચડી જાય, કોઈ બાયુદ્રવ ક્રિયામાં ચડી જાય, તો કોઈ બધું જ્ઞાન ક્રિયામાં ચડી જાય, તો શાસ્ત્ર પારંગત અને પંડિત ને વિદ્વાન થવામાં ચડી જાય, પણ એમ ને એમ કઈ બીજી ગરબડમાં ચાલો જાય. અંતર પુરુષાર્થ કરવો એ કોઈ બીજી યોગ્યતાનો વિષય છે. એમ આ કરેલું છે, આ કથા અનંત વાર કર્યું છે, દેવ ક્રિયા પણ અનંત વાર કરી અને અગિયાર ને નવ પૂર્વનો અભ્યાસ પણ અનંત વાર કર્યો, વિજ્ઞાન પણ અનંત વાર કર્યું. એટલે આત્મિક સંબંધિત જે પુરુષાર્થ છે, અંતર પુરુષાર્થ છે, આત્માનો અંતર્મુખી પુરુષાર્થ છે, તે ઉત્પન્ન ન કરી શકે. બહારમાં બધું કરે, દ્રવ ક્રિયામાં પુરુષાર્થ જોડે અને શાસ્ત્રના સાધ્યને પુરુષાર્થને જોડે. એવા જીવોનો પ્રકાર સામાન્યતઃ જોવામાં આવે છે. ટૂંકામાં આ કાળની રીતે પૂર્વે કદી નહીં જાણેલો, પૂર્વે કદી નહીં પ્રતીત કરેલો અને પૂર્વે કદી નહીં આરાધેલો એવો સન્માર્ગ જીવને પ્રાપ્ત થવો દુષ્કર છે તેમ સ્વાભાવિક જણાય છે. એક જ એવો જીવને આ માર્ગ પ્રાપ્ત થાય છે એનું કારણ કે બહારના સંયોગની આ પરિસ્થિતિ છે, અંદરના પરિણામની યોગ્યતાની આ સ્થિતિ છે. કે જીવે પોતે પુરુષાર્થ ઉત્પન્ન ન થઈ શકે એવી કોઈ જીવની સ્થિતિ એની છે, અને આત્મહિતનો જે માર્ગ છે એ તો એને કદી પૂર્વે જાણ્યો નથી, એને કોઈ પૂર્વે એને કદી પ્રતીક કર્યું નથી. જ્ઞાન દર્શન, જ્ઞાન શ્રદ્ધાન અને આચરણ ત્રણ ગુણ લીધા છે. પૂર્વે કદી નહીં જાણેલો, પૂર્વે કદી નહીં પ્રતીક કરેલો અને આચરણમાં પૂર્વે કદી નહીં આરાધિત કરેલો એવો જે આ સન્માર્ગ કે જીવને પ્રાપ્ત થયો દુષ્કર છે એવી સ્વાભાવિક બહારની પરિસ્થિતિ છે. આ તો સામાન્ય રૂપરેખા છે જગતના જીવોની. પ્રેમ કોઈ જીવો આ માર્ગની અંદર સંખ્યાની દોલત નથી અને અલ્પતા છે એનું આ કારણ છે. છતાં ન જ થાય એવું કઈ નથી. આવું બધું હોવા છતાં બહારમાં નિર્ધનતા હોય અને પૂરે આરાધન કે પ્રતીક ન કર્યું હોય તેમ છતાં પણ થઈ શકે છે, અને થઈ શકે છે તો કેવી રીતે શરૂઆત થઈને થઈ શકે છે એ વિષયમાં પ્રારંભ થતો અને ત્યારે પ્રારંભ કરેલો કઈ વાતમાં
વિષય.